તારીખ 12/7/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 254 અને 255 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 178
ગુરુના આશીર્વાદ મળે, જ્ઞાનીના આશીર્વાદ મળે, કોઈ સંત મહાત્મા પુરુષના આશીર્વાદ મળે તો આપણું ભૂલું થઈ જાય એ વસ્તુના સ્વરૂપમાં નથી. એવું માનવું તે મીઠા માનવું છે, ખોટી માન્યતા છે, આત્માનું અહિત કરનારી માન્યતા છે, અથવા પોતાના પુરુષાર્થને પ્રતિબંધક છે. કોઈના આશીર્વાદથી પોતાનું કલ્યાણ થાય તો પોતાના પુરુષાર્થથી પોતાને કલ્યાણ કરવાનું રહેતું છે. બીજું તારે ત્યારે હું કરું, મારું કલ્યાણ બીજો કોઈ કરે તો થાય એવું પરાધીન ભાવ છે. એ વસ્તુના સ્વરૂપમાં પણ નથી, વસ્તુ સ્થિતિ પણ એવી નથી, અને તેથી એવું માનવું તે વિપરીત છે અથવા મિથ્યા છે. જેમ કોઈના આશીર્વાદથી ભલું થતું નથી, તેમ કોઈના શાપથી કોઈનું બુરું થતું નથી. કોઈ શાપ આપે ક્રોધિત થઈ માટે સામાજિકનું અહિત થઈ જાય, એને નુકસાન થઈ જાય એવું બનતું નથી. એવું પણ કોઈ કરી શકતું નથી. કોઈ કોઈનું ભલું કરી શકતું નથી, કોઈ કોઈનું બુરું પણ કરી શકતું નથી. આ વસ્તુ સ્થિતિ છે. આ પ્રકારની માન્યતા જગતમાં ચાલે છે એની સામે આ સ્પષ્ટીકરણ છે. વિવેક કરવાની વાત છે, વિવેકથી કહેવાની વાત છે, બોલવાની વાત છે. વસ્તુનું સ્વરૂપ નથી. કોઈ ગુરુ જો કોઈને તારે તો તીર્થંકર પરમ ગુરુ થયા, અને છદ્મસ્થ દશામાં તો એમણે એવી ભાવના ઉત્પન્ન થઈ હતી કે આખા જગતને તારી દઉં. જો કે આખા જગતને તારી દેવાની કોઈ એમને જ્ઞાનમાં એવી જાણવાનું નહોતું, પણ એવી એક શુભ ભાવની ભાવના આવે છે જે વસ્તુના સ્વરૂપ સાથે મેળ ખાતી નથી. એટલે પુણ્યબંધ થયો, તીર્થંકર પ્રકૃતિનો પુણ્યબંધ થયો. બધા જીવો આ માર્ગને પામે, બધા જીવો સુખી થાય. હું કરી દઉં એમ નહીં, બધા થાય એવી ભાવનાથી એમને ઊંચામાં ઊંચી કોટીના સર્વોત્કૃષ્ટ પુણ્યબંધ થયા. એ પુણ્યનો ઉદય સંપૂર્ણ વિદરાગ થયા પછી શરૂ થયો, ત્યારે તો પુણ્ય ભોગવવાનો પ્રશ્ન રહેતો નથી. છતાં પણ પુણ્યનો ઉદય તો પુણ્યનું કામ કરે છે. જીવ વિદરાગ થઈને ન ભોગવે તો કાંઈ પૂર્વકર્મ ઉદયમાં ન આવે એવું નથી. વાણી પણ પુણ્યના યોગે છૂટી, બીજાનું કલ્યાણમાં નિમિત્ત થાય એવી વાણી છૂટી, સમવસરણાદિની રચના થઈ, 34 અતિશયો પ્રગટ થયા, બધું પુણ્યના પ્રકારથી થયું, તો પણ બધા જીવો ન પામ્યા. એમની વાણી છૂટી તો પણ બધા જીવો સાંભળનારા બધા જીવો પામ્યા નથી સમવસરણમાં. એ એમ દર્શાવે છે કે શ્રી ગુરુ પરમ ગુરુ હોય તો પણ કોઈનું ભલું કરી શકતા નથી. કોઈના આશીર્વાદથી કે કોઈની ઈચ્છાથી કે કોઈની ભાવનાથી કે કોઈના વિકલ્પ વિચારથી કોઈનું ભલું ગુરુ થાય એવું જગતમાં બનતું નથી. વાર્તાઓ એવી આવે, આનાથી આનું સારું થઈ ગયું, નાના સાપથી આને નુકસાન થઈ ગયું, આનો સાપ અને લાગ્યો, એમ કહેવાય છે. વસ્તુ સ્થિતિ નથી. કોઈ વાર યોગાનું એવું એવો હોય છે, એક જીવને ભલું કરવાનો ભાવ થાય ને સામાનો પુણ્યનો ઉદય હોય, એક જીવને ખરાબ કરવાનો ભાવ થાય ને સામાનો પાપનો નહીં હોય, એમ યુગાનું યુગ બને છે. પણ કોઈ વસ્તુ સ્થિતિ એવી નથી કે કોઈ કોઈનું ભલું કરી દે કે કોઈ કોઈનું બુરું કરી દે, એવી કોઈ વસ્તુ સ્થિતિ નથી. એવી માન્યતા કહેવાતા જૈન માં પણ ઘૂસી છે, એટલે દેવ દેવલા ને થાપવા બીજા છે. એ બધી વિપરીતતા છે. ગ્રહિત મિથ્યાત્વના કાર્યો છે, ગ્રહિત મિથ્યાત્વને પોષણ આપવાની એ બધી પદ્ધતિ છે, એનાથી દૂર રહેવું જોઈએ, એનો નિષેધ કરવો જોઈએ, એ યોગ્ય નથી. પણ પરાધીન દ્રષ્ટિના જોરથી એવું પણ જીવો કરી બેસે છે કે વિતરાગના મંદિરમાં જ રાગી દેવદેવીઓને સ્થાપે, છેવટે એમ કહે કે આ શાસનની રક્ષા કરશે. પણ શાસનને રક્ષા કરવાની કોઈની જરૂર નથી, સ્વયં રક્ષિત ચીજ છે, એવું નબળી ચીજ નથી. નબળો હોય એની કોઈ બીજો રક્ષા કરે, હું નબળો હોઉં તો હું અંગરક્ષક રાખું, પણ હું બળવાન હોઉં તો મારે અંગરક્ષકની શું જરૂર છે? બસ સીધી વાત છે. જૈન મંદિરો એટલા બધા તોડેલા છે, જૈન મંદિરો અને જૈન શાસન ઉપર તો છેલ્લા 1500 વર્ષમાં ઘણા હુમલા આવ્યા છે. પહેલો બૌદ્ધ નો આવ્યો, અશોક થયા, અશોક ચક્ર આપણે રાખીએ છીએ ને રાષ્ટ્રધ્વજમાં, એ લગભગ 5મા 6મા 7મા સૈકામાં બધા બૌદ્ધ રાજાઓ હતા. સૈનિક રાજાથી બૌદ્ધ મત થોડો ચાલ્યો હતો, બૌદ્ધ રાજાઓ થયા, એને જૈન દર્શનનું ઘણું ખંડન કર્યું. ત્યારે કોઈ શાસન દેવ આવ્યા નહીં. ત્યાર પછી મુસલમાનો આવ્યા, ચિંગીઝ ખાનથી શરૂ થયા, અફઘાનિસ્તાનથી આવ્યા, અને એ મોગલ લોકોએ 100 વર્ષ રાજ કર્યું, એમાં જૈન મંદિરો તોડ્યા, હિન્દુના મંદિરો તોડ્યા. એ તો મુસલમાન હતા એટલે હિન્દુના જૈનના બધાના તોડતા હતા, કોઈ શાસન દેવા આવ્યા નહીં. અને બ્રાહ્મણમાં પણ જ્યારે એમાં હિન્દુ રાજાઓ થયા ત્યારે પણ ઘણા દેવદેવીઓના મંદિરો, એમ કહેવાય છે તિરુપતિનું મંદિર છે, એ મૂળ દિગંબર જૈન મંદિર છે, તિરુપતિ મંદિર છે. દક્ષિણમાં તો એવા બહુ ઘણા મોટા મોટા મંદિરો છે, ત્યારે દેવના દેવીઓના હિન્દુઓના થઈ ગયા. કોઈ શાસન દેવ આવતા નથી. ક્યાં સ્થાપિત થયા છે? ત્યાં તો એક વેદી ઉપર દેવદેવીઓ બેસાડી, એક જ વેદી ઉપર બેંગ્લોરમાં. વ્યક્તિગત રીતે તો સૌના પુણ્યપાપ પ્રમાણે થાય છે. દરેક વ્યક્તિને પોતાના પૂર્વે કરેલા પુણ્ય અને પૂર્વે કરેલા પાપના પરિણામ, એના ફળ સ્વરૂપે જે કાંઈ 12માં સંયોગ વિયોગ થાય છે, એ બધું પુણ્યપાપના ફળ પ્રમાણે થાય છે. કોઈના કરવાથી થાય છે એવું બિલકુલ નથી. અને તો કોઈ વસ્તુ વ્યવસ્થા, જગતની વ્યવસ્થા રહે એમ જ નથી, એવી વસ્તુ સ્થિતિ છે. સમ્યક દ્રષ્ટિ દેવોની દેવ તરીકે સ્થાપના ન થાય. સમ્યક દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિથી સ્થાપિત કરાય, પણ એને દેવ તરીકે સ્થાપિત ન કરાય, એની મૂર્તિનું મુકાય. મૂર્તિ સ્થાપિત કરવાની શાસ્ત્ર મર્યાદા મુનિ દશા પર્યંતની છે, મુનિરાજની મૂર્તિ સ્થાપન કરી શકાય. પછી નીચે કોઈ ગ્રસ્ત હોય, પંચમ ગુરુ સ્થાન નથી, ચતુર્થ ગુરુ સ્થાન નથી, એની પ્રતિમાનું સ્થાપન ન કરાય. પછી દેવ પર્યાયમાં હોય, મનુષ્ય પર્યાયમાં હોય, તિલિંગ પર્યાયમાં હોય કે નાર્થિંગ પર્યાય, વિચારે ગતિમાં થાય છે. સમ્યક દ્રષ્ટિ દેવની જ હું કરવા સ્થાપના કરવી છે. સમ્યક દ્રષ્ટિ તરીકે જો તમે સ્થાપના કરતા હો તો દેવ પર્યાયની શું કરવા, તિલિંગ પર્યાયની, નાની પર્યાયની, બધાની સ્થાપના કરવાનું આ વિધાન આવશ્યક. એ પ્રણાલિકા બિલકુલ આગમ સંમત નથી, એમ ગડબડ છે.
આદિનાથ ભગવાન કરતા સિમંદર સ્વામીની જે આયુષ્ય વધારે છે, અરે
આયુષ્ય પણ સુભાયું બહુ લાંબુ બાંધી દીધું તો લાંબુ આયુષ બંધાય માટે ફાયદો છે એમ છે કે ઓછું આયુષ બંધાય માટે ગેરફાયદો છે, લાંબુ આયુષ બંધાય માટે ફાયદો છે એમ જીવને છે. જીવને કોઈ કર્મ બંધાય નથી, ફાયદો નથી. નહીં, એ તો મહાવીર સ્વામીને પણ એ જ ભાવે તીર્થંકર કર્મ નામ કર્મ બંધાણો, છતાં એમને 72 વર્ષનું
આયુષ્ય.
એ તીર્થંકર જ આ કઈ મહાવીર સ્વામી નાના તીર્થંકર, સિમંદર ભગવાન મોટા તીર્થંકર, કે આદિનાથ ભગવાન મોટા તીર્થંકર, કે પાર્શ્વનાથ ભગવાન મોટા તીર્થંકર, કે શાંતિનાથ ભગવાન મોટા તીર્થંકર, ને ફલાણા નાના તીર્થંકર, એવું કઈ નથી. એ તો જેને જેટલું આયુષ બાંધ્યું હોય, પણ આયુષ લાંબુ બાંધે તેથી સારું છે, ટૂંકું બાંધે તેથી ખરાબ છે, એવી કોઈ ગણતરી બરાબર નથી. પણ આપણું આયુષ લાંબુ હોય તો સારું કે નહીં, નહીં બીજાની વાત એ કરું કે કોઈ કર્મ બંધન સારું નથી, એની કોઈ લાંબી ટૂંકી સ્થિતિ કાંઈ, એનું એક પડખું સારું નથી.
બરાબર,
કર્મ બંધન સારું નથી એટલે કર્મ બંધનના 4 પડખા છે, અનુભાગ સ્થિતિ પ્રદેશ પ્રકૃતિ, એ ચારે 4 પડખામાંથી કોઈ સારું છે એ પ્રશ્ન જ નથી. કર્મ માત્ર ખરાબ છે, સંસારમાં રખડાવનાર છે. શું છે સંસારમાં રખડાવનાર? કોણ છે? એ કર્મ નિમિત્ત તરીકે. કર્મથી જીવ તો પોતાના ભાવે રખડે છે, પણ નિમિત્ત ભાવને ન સમજે એને કર્મથી સમજાવવામાં આવે છે. એવો સમય ખરો તો વચમાં કેવડી ના થયા. હા, એવું બને,
ફરી જાય
પાછું ચાલુ થાય. બીજા તીર્થંકર નો ઉદય થાય એટલે પાછો બધું ચાલુ થઈ જાય, તેવું જ્ઞાન થવાનું, સુમી દર્શન થવાનું ચાલુ થઈ
જાય.
તો બહુ ઇતિહાસની ખબર નથી, કરણા કથાનું એ બહુ વાંચેલો નથી, એટલો બધો વિગતમાં એટલો બધો છે પણ નહીં. આ વખતે આટલા થયા, આ વખતે આટલા થયા એવું મહાપુરાણમાં આવે છે, પણ એવું કઈ યાદ એ રહેતું નથી. માછી કોઈ એવું યાદ નથી રહેતું. અને લગભગ તો એવું છે કે એવો વિષય બહુ આ જીવને માટે પ્રયોજનભૂત નથી. ખરી વાત એ છે. એટલે ગ્રંથ હાથમાં આવે તો વાંચી લઈએ, પણ એવું કઈ ધ્યાન ન રહીએ, યાદ ન રહીએ એવું છે, અને એનું કઈ આપણને પ્રયોજન પણ નથી. આથી કરોડો અબજો વર્ષ પહેલા કેટલા કેવળ જ્ઞાની થયા, કેટલા મોક્ષમાં ગયા વગેરે વગેરે ઘણી વાતો હોય, આપણે શું એનું પ્રયોજન છે? આપણે કાંઈ પ્રયોજન નથી. આપણે તો જેમ માણસ કહે ને કે જેટલું ખાય એટલું પેટ ભરાય, એમ જેટલું પોતે મોક્ષ માર્ગની દિશામાં આગળ વધે, કર્મથી છૂટવાની દિશામાં મોક્ષ માર્ગમાં પોતે આગળ વધે, એટલો પોતાને લાભ છે. બાકી કોઈની વાતથી તો આપણને લાભ નથી.
આજે પણ એ શબ્દ વપરાય છે કે મોક્ષ કેટલા જીવો ગયા એ અંગુલ ના અસંખ્યાતમાં ભાગમાં જીવો હવે આપણી ભોગ ભ્રમણા તો કોઈ પાર આવી લીધી રહી ગઈ હજી સુધી પાર વિનંતી કરું છું આપણો પાર આવી નથી આપણે શ્રદ્ધા રાખીએ કે જશો આપણે ચોક્કસ પણ હવે જો એ સ્થિતિ રહેવાની હોય કાયમ મોક્ષની તો આપણામાં
દુકાન માંગી ત્યારે શું વિચાર કરીએ
નફો કરવાનો
તમે મૂળ ભાવનગર ના તો નથી હું જાણું છું ત્યાં સુધી બરાબર
હે
ભાવનગર આવીને દુકાન માંડી તેથી ભાવનગર માં તમારી પહેલી વહેલી દુકાન હતી હે તમે વિચાર કર્યો કે ભાવનગર ની આટલી વસ્તીમાં આટલી દુકાન તો છે હવે આપણે માંડશું તો કોણ આવશે એમ વિચાર કર્યો હતો એટલે જેમ નક્કી કર્યું તો ભાવની વાર નીકળી જવું છે ભલે પહેલા દુકાન માંડનારા હોય પણ આપણે નવી દુકાન માંડીએ તો સૌથી વધારે વધારે આપણે કામ કરી લેવું છે કેટલી વસ્તી કરેલી બસ એ બધા બધાનું જાણે છ મહિનામાં 608 જીવો સિદ્ધાલયમાં જાય છે 608 જીવો 6 મહિના ને 8 સમયમાં 8 સમય તો બહુ ઓછી ગણતરી ના સમય છે પણ 6 મહિના એટલા માટે કહેવાય છે મોટી વાત બોલાય છે 6 મહિના ને 8 સમયમાં 608 જીવો સિદ્ધાલયમાં પધાર્યા છે એમાં મહાવિદ્ય ક્ષેત્ર આવી ગયું ભરત ક્ષેત્ર આવી ગયું બધા આવી ગયા 5 તીર્વત 5 બધા આવી ગયા તો એ બધા ક્ષેત્ર થી કુલ 6 મહિના ને 8 સમયમાં 608 જીવો સિદ્ધાલયમાં જાય આપણો નંબર ક્યારે કે આપણે પુરુષાર્થ કરીએ ત્યારે એમાં આપણો નંબર લાગી જાય સિદ્ધાલયમાં જવું છે એમાં તો જેનું જયારે આયુષ પૂરું થાય ત્યારે એ જાય એમાં ક્રમ પડી જાય છે કેવળ જ્ઞાન એક સાથે અનેક જીવોને થાય છે સિદ્ધાલયમાં જવાનું 6 મહિના ને 8 સમયમાં 608 જીવો નો ક્રમ છે કેવળ જ્ઞાન ગોચર હવે બીજું શું છે એથી વધારે એની અંદર એક ઉત્સાહ આવે એવી વાત એવી છે કે જે જીવ સમ્યક દ્રષ્ટિ થાય મોક્ષ માર્ગ ની શરૂઆત નું પહેલું પગલું ભરે સ્વરૂપ ની શ્રદ્ધા થાય એટલે એનું સિદ્ધ પદ નિશ્ચિત થઈ ગયું રજીસ્ટર જેમ આપણે આ પ્લેનની અગાઉથી ટિકિટ લઈ લઈએ પછી આપણને શંકા પડે છે
નહીં
હવે પ્લેનમાં બેસવા દેશે કે નહીં બેસવા દેશે કે ત્યાં બેસવા જ દે જાય એમાં સમ્યક દર્શન છે તે એડવાન્સ બુકિંગ છે એડવાન્સ બુકિંગ કરાવી લેવું પછી ઓલી ચિંતા કરવાની જરૂર છે અને એ ગમે એને ગમે ચારે ગતિમાં થાય છે જૈન કુળમાં ન જન્મ હોય એની સાથે કોઈ એનો પ્રતિબંધ નથી ચારે ગતિમાં થાય છે તિર્યંચને પણ થાય નારકીને પણ થાય દેવલોકના દેવને પણ થાય એ મનુષ્યને તવંગર હોય રાજા હોય ગમે તે પૂર્વકર્મ હોય એને થાય એમાંય થાય છે સાતમી નારકીમાં થાય છે સિદ્ધ પદ નું બુકિંગ સાતમી નારકી માં થાય છે આટલો સુંદર માર્ગ છે કેટલા પાપ કરીને નારકી માં ગયો હશે કે પાછો વાળીને નહીં જોયું હોય એને પણ પાછો ફરે જીવ તો મોક્ષ માર્ગ એવો સુંદર છે કે એનો દરવાજો કાયમ ખુલ્લો છે ત્રણેય કાળે મોક્ષ માર્ગ નો દરવાજો ખુલ્લો છે ક્યારેય મોક્ષ માર્ગ નો દરવાજો બંધ થતો નથી ત્રણેય કાળે એક સમય માટે બંધ નથી થતો નથી બંધ કર્યો અત્યારે મોક્ષ માર્ગ ખુલ્લો છે જરાય બંધ કર્યો
નથી
તમારે બુકિંગ થઈ ગયું પછી ચિંતા શું મૂડી બધી વાપરી નાખો છો, મૂડી બધી વાપરી નાખો છો આજ ને આજ. મૂડી છે તમારી પાસે, પછી તમારો શું વાંધો છે? સીધ પદ તમારા કબજામાં આવી ગયું. શ્રદ્ધાનો વિષય શું છે? શ્રદ્ધાનો વિષય શું છે કે નિજ સિદ્ધ પદ એ તમારા કબજામાં આવી ગયું શ્રદ્ધા થતા. પછી પગવું પગવું નહીં રહે તમારે. એ હકી ઓછી સમજણથી એવું થાય છે કે ઝટ પગી જાઓ, ઝટ પગી જાઓ. નહીં નહીં, પહોંચી જ જવાશે, પહોંચ્યા વગર રહેશો નહીં. પણ ઝટ પહોંચી જાઓ એ જે છે એ ઓછી સમજણને લઈને એવું થાય છે. એ વિષયની સમજણ આવતા એવું નથી થતું. અહીંથી તમે મોટરમાં બેઠા રાજકોટ જવું છે, પછી 10 મિનિટમાં કેમ પહોંચ્યો નહીં એમ લાગે છે? કેમ પહોંચ્યો નહીં? જી કેમ રાજકોટ આવ્યો નહીં? એના 2-3 કલાક લાગે, 3.5 કલાક લાગે તો એ બરાબર આવી જાય. તમે મોટરમાં બેસી ગયા પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી કે હવે ક્યારે આવશે.
આવવાનું નિશ્ચિત,
આવવાનું નક્કી છે, કેમ કે ચાલુ છે મોટર, પડ્યું ચાલે છે બરાબર.
અને ત્યારે એ રીતે રિઝર્વેશન થઈ ગયું છે ત્યારે ભાવ નહીં આવે.
હા, એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. 12 વાગે ભાણું પીરસે ને જમવાની શંકા પડે છે, રોજ શંકા પડે છે ઉઠીને 12 વાગે જમવાનું મળશે કે નહીં મળે આજે. હે, પૂન લઈને આવ્યા છો તો એની શંકા પડતી નથી તમને. એટલું પૂન લઈને આવ્યા છો તો રોજ કઈ બીક નથી લાગતી કે આજે જમવાનું મળશે કે નહીં મળે, આજે જમવાનું મળશે કે નહીં મળે, કઈ બીક લાગે છે? કેમ કે પૂન લઈને આવ્યા છો તો એટલો વિશ્વાસ છે જ છે. એ તો પરદ્રવ છે, એમાં તો પંચર પડે જ છે. અને એવું કઈ ઊભું થાય કે જમવાનું નોય મળે, આમાં એવું બનતું નથી. આ તો પોતાનું શ્રદ્ધાન છે, નિજ વેદ સ્વરૂપનું શ્રદ્ધાન છે. એમાં પંચર પડતું નથી, એમાં કઈ થતું નથી. નિરામય માર્ગ છે અને એમાં સિદ્ધપદ સાક્ષાત પોતે જ છે. એનું શ્રદ્ધાન થતા, એનો કબજો થતા, મૂળી હાથમાં આવતા વાપરમાં શંકા કે ચિંતા કોઈને રહેતી નથી. સિદ્ધ સ્વરૂપે જ છે આત્મા પોતે. તારું મૂળ સ્વરૂપ જ સિદ્ધ પદ છે. એનો વિશ્વાસ કરે ને શ્રદ્ધા લાવ, એટલે એમાં વિચારવાનું શરૂ થઈ જશે. પણ તને વિશ્વાસ નથી, તને એમ છે કે હું વાણીઓ છું, હું ફલાણો ફલાણો છું, અને આ બધું ગડબડ કરવી એ મારો ધર્મ ને ફરજ છે. મનુષ્યો છીએ, બધા પર્યાય છે, એમાં ગડબડ કરવી એ બધું મારો ધર્મ ને એ ફરજ છે માની બેઠો છે. પોતે પોતે જ પરમાત્મા સ્વરૂપે છે, પોતે જ સિદ્ધપદ સ્વરૂપે છે. આ ભગવાનની સ્થાપના એટલા માટે છે, પોતાની સ્થાપના છે. ભગવાનના નામે પોતાના સ્વરૂપની આત્મપદની સ્થાપના છે. પોતાનું જ રૂપ દેખાય છે. સાચા દર્શન કરનારને ભગવાનનું રૂપ નથી દેખાતું, પોતાનું રૂપ દેખાય છે. કે આ તો હું આવો છું એમ એમાં દેખાય, એવી વાત. એક બોલ છે એ તો વિષય આવશે અહીંયા કે તું શું કરવા હોશિયાર થાશ. કોઈ તને આશીર્વાદ આપે તો તરી જવું, કે કોઈ સાપ આપશે તો તને રખડાવશે, કે તને જન્મ મરણ કરાવશે, કે તારું ખરાબ કરશે, બિલકુલ ગપ્પુ છે. 100 એ 100% ખોટી વાત છે. સિદ્ધ જ દેખાય, એ તો મૂર્તિ જ છે આખી. દેહ સ્વરૂપે જેટલો દેહાકાર છે એવી મૂર્તિ જ છે આખી આખી. સિદ્ધપુર ની મૂર્તિ જ છે અંદર. વાત પડદો હટાવીને જો એટલી વાત છે. અજલમાં બેસી ગયો છે, બીજું કઈ નથી. એટલો સરળ, એટલો સુગમ મોક્ષ માર્ગ છે. અનંતકાળ સંસારમાં રહ્યો, અનંતકાળ અનંત પ્રકારના કર્મ બાંધ્યા, એમાં પરિણામ કર્યા, બુરા પરિણામ કર્યા, તો પણ એને મોક્ષ માર્ગ માટે અનંતકાલ નથી જોતો. એક સેકન્ડમાં, એક સેકન્ડના અસંખ્ય ભાગમાં, એક સમયમાં મોક્ષ માર્ગ શરૂ થાય. પડખું ફરે એટલી વાર છે. પડખું ઊંધું ફેર્યું છે, સવળું પડખું ફરે એટલે કઈ વાંધો નથી. બાકી પોતાનું જે સિદ્ધ પદ છે એ તો જ્ઞાન નો પ્રકાશ થાય એટલી જ વાર છે. સિદ્ધિ સિદ્ધિ મૂર્તિ ના દર્શન થાય એવું છે અંદર માં, બીજું કઈ નથી. કેટલાક એમ માને છે કે ત્રીજી લીટી ભક્તામર સ્તોત્રો બોલવાથી નાગા ભૂખ્યા રહીએ નહીં, એટલે કપડા મળે, મકાન મળે, અનાજ મળે, બધું આપણના પુણ્યના સંયોગો. ભક્તામર સ્તોત્ર બોલીએ એટલે આપણને કાંઈ વાંધો આવશે નહીં, બધા સંયોગો આપણા સરખા થઈ જશે. પણ એનો અર્થ શું થયો કે રોટલા પાણીને લુગડાનો ઓશિયાળો હું કદી મટું નહીં, મટું નહીં, એની હોશિયારી મારે ચાલુ રહી. હું એવો દિનહીન પ્રાણી રહું કે મને કાંઈ એમ આ બધું મળે તો સારું, મને આ બધું મળે તો સારું, મને આ બધું મળે તો સારું. દિનતા રહેવાની એ બધી પરિણામની પદ્ધતિ છે. એને અહીંયા તો એમ કહે છે, એટલે તો જૈન દર્શનમાં ને અન્ય દર્શનમાં આ ફેર પાડ્યો છે કે બીજે તો ભક્ત ભક્ત રહે અને ભગવાન ભગવાન રહે, ભક્ત ભગવાન ન થાય. અહીંયા એમ કે છે કે અહીંયા કોઈ ભક્ત જ નથી, બધા પહેલેથી ભગવાન જ છે. ભગવાન નથી એવી જે માન્યતા છે એને છોડાવી દે છે. એટલે એને ભગવાન હતો, એને ભગવાન બનાવ્યો એમ કહેવાય છે. હતો તો ખરો એમ. લોઢું લોઢાને પારસમણી સોનું કરે, અહીંયા તો પારસમણી પારસમણી એવું પારસમણી છે, બીજાને સોનું કરે ને એને પારસમણી કરે એવી વાત છે. એટલે બહુ આનંદ ની ખુશી થવા જેવી વાત છે કે કોઈ ને કોઈ ના હોશિયાળા રહેવાની જરૂર નથી. અરે ભાઈ આવું ઊંધું માંગ્યું તે હોશિયાળા રહેવાનું, તે ઊંધું માંગ્યું પરતંત્ર રહેવાનું, તે આવું ઊંધું માંગ્યું. એના કરતા એવો ભાવ કર કે પ્રભુ તમારા ગુણોનું મને બહુમાન છે, તમારા ગુણો મને ગૂંથે છે, એટલે કે આત્માના ગુણો મને ગૂંથે છે, તેથી તમારી ભક્તિ કરું છું. આપે ગુણ પ્રગટ કર્યા છે એટલે બહુમાન કરવા માટે ભક્તિ કરું છું, સ્તુતિ કરું છું, પણ એ પણ મારા ગુણ પ્રગટાવવાની કામનાની અભિલાષાથી કરું છું. રોટલા પાણી માગવા માટે કરતો નથી. એ મંદિર દર્શન કરવા જાય, વાણિયા લોભી બહુ હોય, દર્શન કરવા જાય, અંદર માં રાખે કે હવે દુકાને ઠખો વેપાર હાલે હાલશે, આજે ભગવાન ના દર્શન કરીને દુકાન ઉગાડી છે. એને માગતા આવડતું નથી, એને ભગવાન પાસે શું માગવું એને માગવાની પણ અકલ નથી. ભલે વાણિયા ચતુર કહેવાય છે, બુદ્ધિશાળી કહેવાય છે, પણ ખરેખર માગણ જેટલી પણ અક્કલ એના માં નથી એમ છે. સ્તુતિ કરી છે એમને, બહુ ગુણો પ્રગટ થયા આત્માના, બધા ગુણો પ્રગટ થયા, પોતાને એ વાતનો ઉલ્લાસ આવ્યો, પોતાને પણ એવા ગુણ પ્રગટ કરવા છે. સમરભદ્ર કરીને એક આચાર્ય થયા, એમણે એમ કહ્યું કે હું આપને સ્તુતિ એટલા માટે કરું છું કેમ કે તો આચાર્ય હતા, નિર્ગ્રંથ હતા, એમને તો તિલતુષ માત્ર પરિગ્રહ હતો ને, કે રાખવાનો પ્રશ્ન નથી, એટલે માગે શું. હજી ગ્રહસ્થ હોય માગે, પણ મુનિ થાય એ શું માગે, એને માગવાનો પ્રશ્ન નથી. તો એ સ્તુતિ કરે છે, શુક્રવાર કરે છે, વંદે તદગુણ લબ્ધયે, તમારા જે ગુણો છે એવા ગુણ મને પ્રગટ થાય એના માટે હું વંદન કરું છું, એના માટે સ્તુતિ કરું છું, બીજું કોઈ કારણ નથી મારે. એમ એને પોતાને પોતાના ગુણ પ્રગટ કરવાની અભિલાષા છે. રોટલા પાણી માં ગયા એ ઊંધું માં ગયું. ભક્તાંબર સ્તોત્ર બોલવાથી નાગા ભૂઠા રહીએ નહીં, પણ એનો અર્થ શું થયો કે રોટલા પાણી માંગ્યા, રોટલા પાણી માંગ્યા એટલે રૂબડા ને હોશિયાળો થયો. અરે ભાઈ આવું ઊંધું માંગ્યું એને એમ કે છે, આવી માગણી કરનારે ઊંધું માંગ્યું છે એના કરતા એમ કે છે એવું ન માગવું જોઈએ. એની જગ્યાએ એવું ભાવ કર કે હે પ્રભુ અમારા ગુણોનું મને બહુમાન છે, આપે અનંત જ્ઞાન પ્રગટ કર્યું, અનંત શાંતિ પ્રગટ કરી, અનંત પવિત્રતા પ્રગટ કરી, એક પણ કષાય કલંક નો એક કણ પણ તમે આપે રહેવા દીધો નહીં, અકષાય સ્વભાવ. સર્પ છે કે કોઈ શિકારી પ્રાણી છે કે ગમે તે, તો તને ચક્રવર્તી નું મારું રાજ આપી દો, તે મને બચાવી લીધો, મારું રાજ તને આપવા તમે માગવું હોય માગ, હવે મારા ભર્યા ભંડાર માંથી જે માગે તને આપો, ચાહે તો તને રાજ પણ આપી દો. પેલાને માગતા નહોતું આવડતું, બાપુ મારું ઝૂંપડું છે ને એમાં નળિયા ફૂટી ગયા છે અને આ જોડા ફાટી ગયા છે, એ જરાક સીવડાવી દો અને આ નળિયા જે ફૂટી ગયા છે જરા હરકું ખોડું મને ચડાવી દો, તો આ જે ચોમાસામાં પાણી પડે છે ને એ ઝૂંપડામાં પાણી પડે નહીં અને ઉનાળામાં પગ પડે એમ, અને આ લુબડા હંધાવી દો જરા, એને માગતા આવ્યું કઈ
નહીં.
આ એવું કરે છે વિતરાગની સામે જોઈને, જે વિતરાગ ના દર્શન કરતા એને આખું સિદ્ધ પદ મળે એના બદલે એમ કે મને દુકાને વકરો સારો થાય તો સારું, પછી ભલે મુસલમાન ગ્રાહક આવે છે એમ કે મુસલમાન છો એટલે નહીં વેપાર કરું હે, પણ એમ માગે કે મને આ વેપાર સારો થઈ જાય ને, મારો વેપાર સુધરી જાય ને, એ દુકાને વેપાર સરખો ચાલે ને પછી વાંધો નહીં. ભૂલી જા આવી દીનતા, ભૂલી જા આવું માગણ વીડા તું છોડી દે અને તારા અનંત આનંદ ના સ્વરૂપ ને સંભાળ, અનંત આનંદ સાગર છે એને તું બહાર કોઈની જરૂર નથી, તને સુખી થવા માટે કોઈની જરૂર નથી.
રોટલા મળે કે રોટલા દૂર ભાગે,
પાપ બંધાય એટલે રોટલા દૂર ભાગે, એવું માગવાથી પુણ્ય બંધાતું નથી, એવું માગવાથી પાપ બંધાય છે. એટલે પાપના ફળ આવે એમાં શું થાય કે અનુકૂળતા હોય દૂર જાય, પણ મોક્ષ માર્ગમાં અનુકૂળતા પ્રતિકૂળતાનો કોઈ હિસાબ કિતાબ નથી. આ માર્ગ કોઈ એવો છે કે જેમાં નથી અનુકૂળતાનો હિસાબ ગણવાનો, નથી એમાં કોઈ પ્રતિકૂળતાનો હિસાબ ગણવાનો. પુણ્યને પાપ અને પુણ્યને પાપના ફળ આ બધા ઉપર ચોકડી મારવાની મારે છે, કાંઈ પણ લક્ષમાં ન લેવું. એક ચૈતન્ય સ્વભાવ સિવાય કોઈ જગ્યાએ મહત્તા આપવી નહીં. જો એક ચૈતન્ય સ્વભાવ સિવાય ક્યાંય મીઠાશ રહી ગઈ હશે, ક્યાંય અધિકતા રહી ગઈ હશે, તો એ મીઠાશ તને તારા ચૈતન્ય સ્વભાવમાં અંતર્મુખ થવા દેશે નહીં. 56મો બોલ છે ગુરુદેવ પરમાગમ સારમાં, એક ચૈતન્ય સ્વભાવ સિવાય ક્યાંય મીઠાશ રહી ગઈ હશે, ક્યાંય અધિકતા રહી ગઈ હશે, તો તને તે મીઠાશ ને અધિકતા તારા ચૈતન્ય સ્વભાવને અધિક થવા નહીં દે, એમાં વળવા નહીં દે તને. એના બદલે એક બીજો શબ્દ વાપર્યો છે, તારે વળવું હશે, વળવાની જેથી તને ઈચ્છા થશે કે મારે તો હવે મારા સ્વરૂપમાં વળવું છે, તેથી તને આ લીધેલી મીઠાશ વિઘ્ન કરશે, આડી આવશે, વિઘ્ન કરશે. તારા સ્વભાવ સિવાય ભાઈ બીજે ક્યાંય તને મીઠાશ રહી ગઈ હશે તો તને એ ચૈતન્યની મીઠાશમાં નહીં આવવા દે. એટલે તપાસી લે, પૂર્વે મીઠાશ આવી ગઈ હશે તો એને છૂટતા, એ તો છૂટી ગઈ, ગઈ તો ગઈ પણ રહી ગઈ તો નથી ને, આ તો તપાસી લે. આ જીવે ભૂલ તો અનંત વાર કરી છે, ભૂલ ભૂતકાળમાં ભૂલ કરી એનો વાંધો નથી, પણ ભૂલ ઊભી નથી ને આ તપાસી લે. મીઠાશ તને અજ્ઞાન ભાવે તને મીઠાશ આવી હશે કે આ મારા ઈષ્ટ સંયોગો છે, આ મારા બહુ વાલા સંયોગો છે, મીઠાશ આવી હશે, પણ અત્યારે રહી નથી ને આ તપાસી લે. ગઈ એ તો ગઈ, આવીને ગઈ એ તો ગઈ, એનો કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી, એ તો બધાને થઈ ગયું, પણ રહી ગઈ હશે તો એમાં 158 છે, આજ બોલ લીધેલો છે, ચારમાં 158 કેટલાક પરમાગમ સારના 55-60 ગુનામાં લેવાયેલા છે. સવાલ સિવાય બીજે ક્યાંય મીઠાશ રહી ગઈ હશે તો તને એ ચૈતન્યની મીઠાશમાં નહીં આવવા દે, પરની મીઠાશ તને ચૈતન્યની મીઠાશમાં વિઘ્ન કરશે. ચૈતન્યની મીઠાશમાં પરની મીઠાશ તને વિઘ્ન કરશે, જો રહી ગઈ હશે તો. ભૂતકાળમાં આવી ગઈ હોય છૂટી ગઈ જુદી વાત છે, પણ અત્યારે ઊભી હશે તો તને વિઘ્ન કરશે. માટે હે ભાઈ, સમજીને પરની મીઠાશ છોડ. આ સમજીને અત્યારે પણ જો પરની મીઠાશ હોય તો તું છોડી દે, તને અંદરમાં વળવા નહીં દે. એટલે એનો અર્થ એ છે કે પુણ્ય ને પુણ્યના ફળ, પુણ્ય ભાવ અને પુણ્યના ફળ, એની મીઠાશ, એની મહત્તા, એની અધિકાર જીવને અંતર્મુખ થતા રૂપે છે. ક્યાંય પણ એની વિશેષતા કરવી નહીં, એની મહત્તા કરવી નહીં. શ્રીમદજી તો એમ કહે છે કે તને આત્માને નિર્ણય નહીં થવા દે, તને સત્પુરુષને ઓળખવા નહીં દે, અને તને સત્સંગની મહત્તા નહીં દે. આ ત્રણ જગ્યાએ તને નુકસાન થશે. જો તને સંયોગની મહત્તા હશે, જો તને લોકસંગના લોકોની મહત્તા હશે, તો તને આત્માની ઓળખાણ નહીં થાય, બારમાં કોઈ સત્પુરુષ મળશે તો એની ઓળખાણ નહીં થાય, અને તને સત્સંગની મહત્તા નહીં રહે. તો સત્સંગ છોડીને એ બધે બીજી બીજી જગ્યાએ ભટકીશ, જ્યાં તને મહત્તા હશે ત્યાં. બસો 55 છે. ગ્રહસ્થ દશામાં જે જ્ઞાનીઓ રહ્યા, એ જ્ઞાનીઓના દ્રષ્ટાંતે અંદરની જ્ઞાન દશા શું છે, જ્ઞાનીની દશા શું છે, આત્મભાન શું છે, એ સમજાવે છે. ભરત ચક્રવર્તી, રામચંદ્રજી અને પાંડવો વગેરે 5 પાંડવ સમ્યક દ્રષ્ટિ હતા. 3 તો ચરમ શરીરી હતા, મોક્ષમાં ગયા છે શત્રુંજય ઉપરથી. શત્રુંજય પર્વત છે, ત્યાંથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન 3 મહાપુરુષો ત્યાંથી મોક્ષે પધાર્યા છે. એટલે કે બરાબર તે જ સ્થળે સમશ્રેણીએ ઊંચે સિદ્ધાલયમાં આજે બિરાજમાન છે. એ દ્રષ્ટિએ એ સિદ્ધ ક્ષેત્ર છે, જ્યાંથી સિદ્ધ થયા હોય તેને સિદ્ધ ક્ષેત્ર કહેવામાં આવે છે. આમ તો સિદ્ધ શિલા 85 લાખ યોજન છે, ત્રસનાળી છે, અને બધેથી સિદ્ધ ગયા છે, કોઈ જગ્યા ઉપર ખાલી નથી. એટલે આખો મનુષ્ય લોક છે એ સિદ્ધાલય છે. જેટલો મનુષ્ય લોકની પહોળાઈ છે એટલું સિદ્ધાલય છે. સરખું છે,
સરખું
બધેથી સિદ્ધ થયા છે. એટલે આખો મનુષ્ય લોક સિદ્ધ ક્ષેત્ર છે. પણ જે છેલ્લા જાણીતા ઇતિહાસમાં જે પુરાણ પુરુષો, મહાપુરુષો, પ્રસિદ્ધ પુણ્યવંત પુરુષો પણ મોક્ષે ગયા હોય એના પુરાણ ઇતિહાસ લખાય છે, અને એ જે ક્ષેત્રથી ગયા હોય તેને સિદ્ધાલય તરીકે ગણવામાં, સિદ્ધ ક્ષેત્ર તરીકે ગણવામાં આવે છે. એમ સિદ્ધ ક્ષેત્ર કહેવાય છે. બાકી તો આ જગ્યાએથી અનંતા ગયા છે. એક જગ્યાએ એક પ્રદેશ એવો મનુષ્ય ક્ષેત્રનો ખાલી નથી કે જ્યાંથી અનંતા સિદ્ધો થયા નથી ને ગયા નથી. જો એમ ન હોય તો ઉપર સિદ્ધાલયમાં કોઈ જગ્યા ખાલી હોય, અને સમશ્રેણીએ જ બધા જાય છે, કોઈ આડાવળા જતા નથી, અહીંયા જાય ને અહીંયા ઉપજે એમ નથી, સીધે સીધા એક આકાશનો પ્રદેશ એના ઉપરનો, એના ઉપરનો, એના ઉપરનો, સીધે સીધો વર્ટિકલ એમ જ જાય છે. ખાલી નથી ને ભરાઈ ગઈ છે એટલે જગ્યા નથી એમ નથી, અનંતા ને ત્યાં રહેવાની જગ્યા છે. હજી અનંતા ત્યાં જશે અને રહેશે. એ વગેરે ધર્માત્માઓ સંસારમાં હતા, પરંતુ તેમને નિરાળા નિજ આત્મતત્વનું ભાન હતું. સંસારમાં એટલે ગ્રસ્ત અવસ્થામાં હતા. પૂર્વ કર્મકૃત પુણ્ય પાપના ઉદય એમને પણ આવતા હતા. એટલા પુણ્યના ઉદય આવતા હતા નહીં, પણ પુણ્ય અને પાપના બંને ઉદય પણ એમને આવતા હતા. ભરત ચક્રવર્તી તો મનુષ્યના ઉત્કૃષ્ટ પુણ્ય લઈને ચક્રવર્તી પદે આવેલા, તો પણ બાહુબલીજીને હાથે હાર્યા. પંચમ કાળમાં આવું બને એમ મળે છે, બાકી ચક્રવર્તી ક્યાંય હારે એવું ન બને. ઉંડાવ શક્તિ નહીં છે એટલે પહેલા ચક્રવર્તી થયા, ચોથા હારાના, અને ચરમ શરીરી તદભવ મોક્ષગામી,
આવો મોટો પુણ્ય,
શારીરિક સમ્યક દ્રષ્ટિ અને આટલું મોટું પુણ્ય લઈને આવ્યા
એમને માન મંદિર,
તો પણ એમનું માન એક વાર ઉતરી ગયું. બાહુબલીજી હાથે હર્યા હતા. એટલે પાપનો ઉદય છે, પુણ્યનો ઉદય અને પાપનો ઉદય ધર્માત્માને પણ આવે છે. ધર્માત્મા હોય એટલે એકલો પુણ્યનો ઉદય એને હોય એવું નથી હોતું. પૂર્વ કર્મ, પૂર્વ પાપ કર્યા હોય એનો ઉદય એમને આવે, પણ એ પોતે ઉદયથી ભિન્ન પીડ્યા છે એટલે એ ઉદયને પોતાનો માનતા નથી. એટલે બીજાએ પણ એમનો ઉદય છે એમનો માનવું જોઈએ,
પોતે માનતા નથી,
કેમ કે પોતે માનતા નથી, પોતે સ્વામિત્વ ઉઠાવી લીધું છે, પોતે ધણીપણું રાખ્યું નથી, માટે બીજાએ પણ એમનો ઉદય છે એમને ગણવું. તેમને નિરાળા એટલે ભિન્ન નિજ આત્મતત્વનું ભાન હતું. ગ્રસ્ત અવસ્થામાં પણ હું આ બધાથી જુદો છું, અંદરમાં પરમાત્મા સ્વરૂપે હું છું, બહારનો વ્યવહાર જૂઠો છે, છતાં દુનિયા દુનિયાની રીતે મારી સાથે વ્યવહાર કરે છે એનું એ જાણે, હું જે છું એ છું, હું પરમાત્મા સ્વરૂપે છું, એમાં કોઈ ભૂલ છે
નહીં.
એવા પોતાના પરમાત્મા સ્વરૂપનું ભાન હતું, તેથી બીજાને સુખી દુઃખી કરવું, મારું જીવાડવું તે આત્માના હાથમાં નથી એમ તેઓ બરાબર સમજે છે. એમ સમજતા કે હું કોઈને મારું જીવાડું કે હું કોઈને સુખી દુઃખી કરું એ મારા આત્માનો અધિકાર નથી, મારા આત્મામાં એ કાર્ય કરવાની શક્તિ નથી, મારા આત્માની ક્યાંય પહોંચ નથી, હું ક્યાંય પહોંચતો નથી. એમ તેઓ બરાબર સમજે છે અથવા સમજતા હતા ભૂતકાળના વિષય છે તો પણ અસ્થિરતા છે, તેથી લડાઈના પ્રસંગમાં જોડાવા વગેરેના પાપ ભાવ અને બીજાને સુખી કરવાના, જીવાડવાના તથા ભક્તિ વગેરેના પુણ્યભાવ એમને પણ આવે છે. પૂર્ણ વિતરાગ ન થયા હોય, સાધક દશામાં હોય ત્યારે કેટલાક પાપના પણ પરિણામ એમને થાય છે, કેટલાક પુણ્યના પરિણામ પણ એમને થાય છે. શુભ અને અશુભ બંને પ્રકારના પરિણામ ચોથા ગુણ સ્થાને થાય છે, પંચમ ગુણ સ્થાને પણ થાય છે, એક છઠ્ઠા ગુણ સ્થાને અશુભ પરિણામ નથી થતા, કેવળ શુભ પરિણામ થાય છે. અહીંયા તો ચતુર્થ ગુણ સ્થાન વર્તી જ્ઞાનીની દશાની વાત કરવી છે. એટલે એમ કહે છે કે લડાઈના પ્રસંગમાં જોડાવા વગેરેના પાપ ભાવ પણ એમને થતા અને બીજાને રક્ષા કરવાના ભક્તિ વગેરેના પુણ્યભાવ પણ એમને થતા, મંદિરો બંધાવે પ્રતિષ્ઠા કરાવે એવા પુણ્યભાવ પણ થાય, ગ્રસ્ત ઉચિત પાપ પરિણામ પણ એમને થાય છે. પણ ભિન્ન રહે છે એ મુખ્ય વાત છે, પરિણામ થાય છે પણ એનાથી ભિન્ન રહે છે, એ એમની વિશિષ્ટતા છે. અસ્થિરતાને લઈને એ પરિણામ થાય છે તો પણ એનાથી ભિન્ન રહે છે. લડાઈમાં ઉભા હોય તો પણ, વિશિષ્ટ વાત આ છે, લડાઈ લડતા હોય ત્યારે પણ અંદરમાં પરિણતિ પોતાના પરમાત્મ સ્વરૂપનું આલંબન છોડતી નથી, અંદરનું આલંબન રાખીને વાત છે, આલંબન છોડીને વાત નથી. એનું એક બહુ સરસ ચિતા રાખ્યું છે પરમાત્મ સારમાં, લડાઈના દ્રષ્ટાંતે જ આપ્યું છે કે આલંબન છોડતી નથી અવસ્થા. બે જીવની બે સંકેત દ્રષ્ટિની વાતની સરખામણી કરી છે. બહુ ઘણા પડખાથી આ વિષય ગુરુદેવે ખોલ્યો છે, વિચારવા જેવો વિષય છે. બે સંકેતી જીવ હોય, બે સમ્યક દ્રષ્ટિ હોય, બેના ઉદય તદ્દન જુદા હોય, એક નિવૃત્ત હોય, કાંઈ પ્રવૃત્તિમાં ન પડે, ભલે ચતુર્થ ગુણ સ્થાન વર્તી હોય તો પણ ત્યાગીની જેમ રહે, પ્રવૃત્તિ ન હોય. બે સમકીતી જીવ હોય તેમાં એક તો ધ્યાનમાં બેઠા હોય, સ્વરૂપ ધ્યાનમાં બેઠેલા હોય, અને બીજા લડાઈમાં ઊભા હોય, પ્રવૃત્તિમાં કેટલો ફેર. એક આત્માનું ધ્યાન કરવા બેઠા છે, એક લડાઈમાં ઊભા છે. ત્યાં જે લડાઈમાં ઊભા છે એમાં સમ્યક દ્રષ્ટિને શંકા પડતી નથી કે અરે અમે બે સમ્યક દ્રષ્ટિ, છતાં આ તો ધ્યાનમાં બેઠા, એને કેવો સારો ઉદય, ધ્યાનમાં બેઠા છે અને મારે કેવો ઉદય, લડાઈની ક્રિયા, આવી શંકા એને પડતી નથી. શંકા પડતી નથી, શું કારણ છે કે અંદરમાં જે આખું સિદ્ધપદ છે એ એના હાથમાં છે, શ્રદ્ધા જ્ઞાનથી એના કબજામાં છે, પરિણતિ એને અવલંબીને વર્તે છે. કેની શંકા પડે? જેની સાક્ષાત પરિણતિ છે જેની પાસે, એ પરિણતિની પકડમાં જે સિદ્ધપદ છે એને શંકા કેવી રીતે પડે? લડાઈનો પ્રસંગ તો એ કાંઈ જોતા નથી, ખરેખર તો જે જોવે છે એ જ જોવે છે, લડાઈના પ્રસંગને એ જોતા નથી, એટલો ગૌણ છે. એને શંકા પડતી નથી કેમ કે ઉદય ભાવને આધીન સમ્યક દર્શન નથી. કોનું પરિણામ જુદું છે? ઉદય ભાવનું પરિણામ જુદું છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણામ અંદરમાં જુદું છે. સમ્યક દર્શન તો અંતર સ્વભાવના અવલંબને છે, તે સ્વભાવનું અવલંબન, જો આ વાત કરી છે, તે સ્વભાવનું અવલંબન ધર્મીને લડાઈ વખતે પણ ખસતું નથી, આ મોટી વાત છે. અંદરનું અવલંબન ખસતું નથી. હવે બાહ્ય દ્રષ્ટિ વાળો એમ જોવે છે કે આ લડાઈ કરે છે, અંતરદ્રષ્ટિ વાળો એમ જોવે છે કે અરે બહારમાં લડાઈનો પ્રસંગ ને અંદરમાં અવલંબન આ છોડતા નથી, ગજબ તાકાત છે. આને માણસ કે છે ને ભાઈ તમે ગમે એમ કે હું મારી વાત નહીં મૂકો એના જેવું છે, એમાં શ્રદ્ધા જ્ઞાન માંથી છોડતા નથી આત્મા. જ્ઞાયક પ્રમાણ જ્ઞાન છે, પોતાના નાયક ભાવ પ્રમાણે એનું જ્ઞાન છે, યથા અનુભવ પ્રમાણે એમને સ્વરૂપાચરણ ચારિત્ર છે. બહારની ક્રિયા અનુસાર કે શુભ રાગ અશુભ રાગ અનુસાર ચારિત્ર નથી, પણ જેટલો અનુભવ છે એટલું સ્વરૂપાચરણ ચારિત્ર છે. એમ શુભ રાગ અનુસાર ચારિત્ર નથી, પણ અંતરના અનુભવ પ્રમાણે ચારિત્ર છે. જુઓ આ ધર્મીની શક્તિ અને આવું જ્ઞાતાનું સામર્થ્ય છે કે લડાઈ વખતે પણ એ સામર્થ્યને ખોતા નથી, લડાઈનો ભાવ નિષ્ફળ કરે છે. પોતાની સાધનાની સફળતાને આધારે લડાઈના ભાવને એ નિષ્ફળ કરે છે. પણ આ અજ્ઞાન દશામાં થાય છે, સ્વાધ્યાયને નિષ્ફળ કરે, વૈરાગીને નિષ્ફળ કરે, ત્યાગને નિષ્ફળ કરે, પૂજા ભક્તિને નિષ્ફળ કરે, આત્માના જ્ઞાનની વાત કરે ને એને નિષ્ફળ કરે છે કે નહીં? કેમકે મિથ્યાત્વ ઊભું છે, અજ્ઞાન ઊભું છે, બધું નિષ્ફળ કરે છે. એમ અહીંયા જ્ઞાન છે તો બીજું બધું ઉદય ભાવને નિષ્ફળ કરે. એ વાત લીધી છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીના પ્રવચનમાં, એ વાત લીધી છે. કેમકે એમને તો નિયંત્રણ કશાયનો અભાવ છે, એટલે એ પ્રકારનો સ્વરૂપ સ્થિરતા પણ ઘણી છે, વિતરાકતા અને સ્વસંવેદન પણ પ્રચુર છે. અહીંયા કહે છે કે જ્ઞાનીને શુભ શુભ પરિણામ આવે છે, પરંતુ તેઓ સમજે છે કે આ ભાવો પુરુષાર્થની નબળાઈથી થાય છે. તે ભાવોને સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરીને અવશિષ્ટ રાગને એટલે બાકી રહેલા રાગને ટાળીને મોક્ષ પર્યાય અમે પ્રગટ કરશું. એ બરાબર સમજે છે કે અમે પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરશું, આ રાગને ટાળશું, આ રાગને અમારો આદર નથી, આ રાગને અમારો ટેકો નથી, આ રાગનું અમને વલણ નથી, અમારા પુરુષાર્થનું વલણ અમારા સ્વરૂપ પ્રત્યે છે, અમારા વલણને અમે છોડ્યા વગર આ પરિણામ નબળાઈને લઈને થઈ આવે છે, કરવા છે ને કરતા નથી, પણ નબળાઈને લઈને થઈ આવે છે, એને ટાળીને અમે મોક્ષ પર્યાય પ્રગટ કરશું. એવી ભાવનાનું બળ તેમને નિરંતર હોય છે, આકરો પીડા વિના એ રાગાદી ટાળવાનું બળ પુરુષાર્થ એમને નિરંતર ચાલુ હોય છે, પૂરેપૂરા જાગ્રત છે, અંતરમાં બરાબર સજાગ છે, કોઈ રાગને જતો કરે છે એટલે કે અનુમોદન કરી દે છે કે ભલે આવ્યો, સારો છે, કરવા જેવો છે, એવું ક્યાંય એક જગ્યાએ પણ માનતા નથી. રાગ માત્ર એને ઝેર સમજે છે, ચાહે પાપનો હોય કે ચાહે પુણ્યનો હોય, એવું એમને પુરુષાર્થનું બળ નિરંતર પ્રગટપણે વર્તતું જ હોય છે. અને એ પુરુષાર્થ વધતો 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 મોક્ષ પર્યાય પ્રગટ કરશે એવી એમને ખાતરી અને એવી એમને પ્રતીતિ પણ બરાબર વર્તે છે. શંકા નથી પડતી કે આવા પરિણામ થઈ ગયા પુણ્ય પાપના, માટે હવે મોક્ષ થશે કે નહીં થાય એ જાતની એમને કોઈ શંકા પડતી નથી. બિલકુલ એ રીતે ભલે ચતુર્થ ગુરુ સ્થાને છે, જઘન્ય દશામાં છે, તો પણ એમને પોતાના પ્રતીતિ સ્વરૂપની જેટલી પ્રતીતિ છે, જે પ્રત્યક્ષ અનુભવનો વિષય છે, એટલી જ એમને પોતાની ભવિષ્યની પૂર્ણ દશાની પણ પ્રતીતિ એમને હોય છે. એ મોક્ષની શ્રદ્ધા છે એમ કહેવામાં આવે છે.
જય પરમ કૃપાળુ શ્રી મહાપ્રભુ જય.